श्री समय शादी परमानंद शास्त्र सूरता शक्ति नो अधिकार अठारहवीं शक्ति चालीस चार पर उत्पाद शक्ति
है
तो वाचो एम शू
जुओ अनंत शक्तिओं पिंड प्रभु आत्मा है તેમાં એક ઉત્પાદ્ય ધ્રુવત્વ શક્તિ ત્રિકાળ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે કે ક્રમ વૃત્તિ રૂપ અને અક્રમ વૃત્તિ રૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ્ય ધ્રુવત્વ શક્તિ. આમાં ક્રમ વૃત્તિ રૂપ અર્થાત એક પછી એક વર્તવા રૂપ પર્યાયો છે ને અક્રમ વૃત્તિ રૂપ અર્થાત એક સાથે ત્રિકાળ વર્તવા રૂપ ગુણ છે. દ્રવ્યમાં ગુણો બધા અક્રમ વૃત્તિ રૂપ ત્રિકાળ એક સાથે પડ્યા છે ને પર્યાય એક પછી એક સળંગ ઊંચાઈ ઉર્ધ પ્રવાહ રૂપે ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમવર્તી છે તેથી ક્રમે પ્રવર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાયો ઉત્પાદ્ય રૂપ છે ને અક્રમ વૃત્તિ રૂપ ગુણો દ્રવત્વ રૂપ છે. આમ આખું દ્રવ્ય ક્રમ અક્રમ વૃત્તિ વડે ઉત્પાદ ધ્રુવ સ્વભાવ વાળું છે.
આમાં એમ કહેવા માંગે છે બેન કે ઉત્પાદ જે થાય છે એ એક ઉત્પાદિત ધ્રુવતમ શક્તિ છે એનાથી ઉત્પાદિત થાય છે. પરથી થતું નથી, શક્તિ જ છે કે એમાં પર્યાય ઉપજી વિશે અને ધ્રુવ કાયમ રહેવું એવી એક અભેદ શક્તિ છે. હવે કોઈ એમ આમાં પ્રશ્ન કરી શકે કે ગુણો તો નિષ્ક્રિય છે અને આ તો શક્તિ તો ગુણ છે ત્રિકાળી પારિણામિક ભાવે છે અને એમાં તમે આ ક્રિયા તો લ્યો છો ક્રમવર્તી પર્યાય થાય છે એમ લ્યો છો તો પછી નિષ્ક્રિય ગુણ ક્યાં રહ્યો? તો પારણાની ભાવ ન ગણાય. જ્ઞાન શક્તિ દસી શક્તિ જીતી શક્તિ તો ત્રિકાળ છે નિષ્ક્રિય છે. એના પરિણામ થાય એ પરિણમે છે એટલે પરિણામ થાય એ જુદી વાત. પણ આમાં તો જો ત્રિકાળ શક્તિ તમે લ્યો તો શું એમ કે છે કે ત્રિકાળ શક્તિ એવી છે કે શક્તિ ધ્રુવ રૂપે રહે છે અને પરિણામ ત્યાં કરે છે એવી જ એની શક્તિ છે. એને પરની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. કર્મવર્તી પરિણામ અને અકર્મવર્તી ગુણો એ આખો પિંડ દ્રવ્ય છે અને એ તો ત્રિકાળ છે જ એટલે કોઈની અપેક્ષા વિના ઉત્પાદન થાય છે એવી એક આત્મામાં શક્તિ છે. નિમિત્તની અપેક્ષામાં નથી, ઉત્પાદનની શક્તિ છે.
શક્તિ છે ને,
શક્તિ છે, પોતાની શક્તિથી ઉત્પાદિત થાય છે. એવો એક ગુણ છે કે ઉત્પાદિત થયા જ કરે છે. એવો એક ગુણ વ્યાપક છે દ્રવ્ય ગુણ પર્યાયમાં ઉત્પાદિત રૂપતમ સર ઈતિકાળી શક્તિ દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે છે એટલે એનું પરિણમન ધ્યાન કરે કોઈની અપેક્ષા વિના અનાધ્યાન. એમાં તમારે એને બંધ મોક્ષની ઉપાધિ લાગુ ન પડે.
એ કાંઈ નહીં,
એ કાંઈ એનો સ્વભાવ છે ત્રિકાળી
નિરપેક્ષ શક્તિ.
નિરપેક્ષ શક્તિ એવી એક શક્તિ આત્મામાં છે,
શુદ્ધ શક્તિ,
ઉપાધિત ઉત્તમ એક અભેદ શક્તિ છે. આગળ આવશે
અરે ભાઈ એક સમયમાં ભૂલ છે તેને ટાળતા કેટલો કાળ લાગે? તો કહે છે કે એક સમયમાં તે ભૂલ મટી શકે છે કેમ કે ક્રમે વર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાય ક્રમ વૃત્તિ રૂપ છે. આહા, જે સમય નિસ્વભાવને જાણી સ્વ આશરે પરિણમે તે સમય ભૂલ મટી નિર્મળ પરિણમન અર્થાત મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. શું થાય? અજ્ઞાની જીવ અનાદિથી નિસ્વભાવને ભૂલી પર આશ્રય પરિણમે છે, તેથી તેને વિકારી પરિણામના ભૂલ અને સંસાર છે. ક્રમ અક્રમ વૃત્તિ રૂપ વર્તવાના સ્વભાવ વાળું જે સ્વદ્રવ્ય, તેના રુચિ અને લીનતા રૂપ પરિણમતા જીવ નિર્મલ રત્નત્ર રૂપે પરિણમે છે. આ ધર્મ છે અને આ જ શક્તિનું વાસ્તવિક પરિણામ છે. પર્યાયમાં ક્રમવર્તી પણ તો જ્ઞાની અજ્ઞાની બંનેને છે. ત્યાં અજ્ઞાનીને પરાશ્રય પરિણામને લીધે ક્રમવર્તી અશુદ્ધ ભૂલવાળી મલિન પર્યાયો થાય છે. જ્યારે જ્ઞાનીને સ્વાશ્રય પરિણામને લીધે ક્રમવર્તી નિર્મળ સંકિત આદિ મોક્ષ માર્ગની પર્યાયો થાય છે. આ પર્યાયમાં ભૂલ હોવાનું ને ભૂલ મટાડવાનું સંક્ષિપ્તમાં રહસ્ય છે. આવી વાત છે, તું સાંભળતો ખરો બાપુ તારા આત્મદ્રવ્યની. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિ અનંતમાં ગુણોમાં નિમિત્ત છે, એક એક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે, એક એક શક્તિ ધ્રુવ ઉપાદાન છે અને તેની પર્યાય ક્ષણિક ઉપાદાન છે. તેમાં અક્રમે રહેવું ધ્રુવ ઉપાદાન છે ને ક્રમે વર્તવું તે ક્ષણિક ઉપાદાન છે.
સ્વભાવ છે ને નિરપેક્ષ, એટલે ઉપાદાન છે ક્ષણિક.
એક એક શક્તિમાં વ્યવહારનો રાગનો ને નિમિત્તનો અભાવ છે. એક એક શક્તિ ક્રમે પ્રવર્તે છે, તે નિર્મળ પરણતીએ પ્રવર્તે છે ને તેમાં વ્યવહારનો રાગનો કે નિમિત્તનો અભાવ નામ નાસ્તી છે. આ અનેકાંત છે. વ્યવહારના કે નિમિત્તના કારણે અહીં શક્તિનું પરિણમન થયું છે એમ નહીં,
સ્વભાવ છે.
આહાહા, ક્રમ અક્રમ વર્તી પણા રૂપ આ ઉત્પાદ વ્યધ્રુવત્વ શક્તિ આત્માની એક એક શક્તિમાં એટલે બધી અનંત શક્તિમાં વ્યાપક છે, જેથી પ્રત્યેક ગુણમાં જે સમયે જે પર્યાય થવાનો કાળ છે તે ત્યાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમયે પૂર્વ પર્યાયનો વ્યય થઈ ક્રમવર્તી નવી પર્યાયનો ઉત્પાદ થાય એવો આ શક્તિનો સ્વભાવ છે. મતલબ કે પ્રતિ સમયે ક્રમે ઉત્પન્ન થવાવાળી પર્યાય પરને નિમિત્તને લઈને ઉત્પન્ન થાય એમ છે જ નહીં. દયાદાન પંચ મહાવ્રત આદિ રૂપ રાગની મંદતાના ભેદ રત્નત્રયના પરિણામ છે, માટે ક્રમે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રકટ થયા એવું વસ્તુના સ્વરૂપમાં છે નહીં. દ્રવ્યના સહજ પરિણામને ઉત્પાદ વ્યને કોઈની અપેક્ષા છે નહીં. ઝીણી વાત છે.
જો ઉત્પાદ વ્યનો સ્વભાવ છે પર્યાય ક્ષણિક ઉપાદ, કોઈની અપેક્ષા નિરપેક્ષ.
આહાહા, આત્મા સત શાશ્વત વસ્તુ છે, તેમાં શક્તિઓ છે તે પણ ત્રિકાળ શાશ્વત છે. રવિ છે તે પારિણામિક ભાવે છે, તેમાં રહેલી શક્તિઓ પણ પારિણામિક ભાવે છે. એક શક્તિ છે તે બીજી અનંતને નિમિત્ત છે, પણ એક શક્તિ બીજી શક્તિને ઉત્પન્ન કરે એમ નથી. દરેક શક્તિમાં ક્રમ અક્રમ વર્તી પણારૂપ ઉત્પાદ ધ્રુવત્વનું રૂપ છે. જ્ઞાનની પર્યાયનો જે સમય નિર્મળપણે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે જ્ઞાન ગુણનો ક્રમ અક્રમવર્તીપણાનો સ્વભાવ છે. ઉત્પાદ વ્ય ધ્રુવત્વ તેમાં નિમિત્ત છે. એક એક શક્તિમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સ્વચ્છતા પ્રભુતા ઇત્યાદિમાં ઉત્પાદ વ્ય રૂપે જે પર્યાયો સમય સમય થાય છે તે પરની અપેક્ષા વિના જ પોતાના શટકારકથી થાય છે. આવો જ દ્રવ્યનો ઉત્પાદ વ્ય ધ્રુવત્વ સ્વભાવ છે. આમ જ્ઞાનમાં મતિજ્ઞાન શુદ્ધ જ્ઞાન કે કેવળ જ્ઞાનની પર્યાયનો જે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે આ ઉત્પાદ વ્ય ધ્રુવત્વ શક્તિના કારણે થાય છે.
અંદરનું જ કારણ છે એમ, બહારનું કઈ કારણ નથી.
આવી સૂક્ષ્મ ગંભીર વાત છે બાપુ. ભાઈ, ઉત્પાદ એ ધ્રુવત્વ એ વસ્તુનો દ્રવ્યનો સ્વભાવ છે. આહા, દ્રવ્યની એક એક પર્યાયમાં દ્રવ્યની એક એક પર્યાયમાં સહજ સ્વતંત્ર ઉત્પાદ્ય સમય સમય થાય છે. બાહ્ય નિમિત્તના કારણે પર્યાયનો ઉત્પાદ થાય છે એમ નથી, ને તેમાં પૂર્વ પર્યાયનું કારણ પણ છે એમ પણ નથી. પોતાના ક્રમે પ્રકટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનું વાસ્તવિક કારણ છે.
થવાયોગ થાય છે. નિમિત્તની અપેક્ષા નથી અને પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી ઉત્પાદને.
બસ, એના ઉદ્ભવનું સ્થાન એ જ છે.
એ જ છે.
બસ, એ જ કારણ
કરતા નથી.
પોતાના ક્રમે પ્રકટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનનું વાસ્તવિક કારણ છે. પોતાના ક્રમે પ્રકટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનનું વાસ્તવિક કારણ છે. બાહ્ય નિમિત્તને, વ્રતાદિ વ્યવહારને અને પૂર્વ પર્યાયને કારણે કેવું તે વ્યવહાર છે બસ, તથા વર્તમાન એક ગુણની પર્યાય બીજી પર્યાયનું વાસ્તવિક કારણ નથી. સમ્યક દર્શનના કારણે સમ્યક જ્ઞાન થાય છે એમ નથી, વિવેક્ષાથી એમ કહેવું એ બીજી વાત છે.
કહેવાય સમ્યક દર્શન થાય તો સમ્યક જ્ઞાન થાય, સમ્યક જ્ઞાન થાય તો કારણ કાર્ય કેવું.
ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ 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 છે. તેની એક એક શક્તિ પણ ધ્રુવ છે. તે શક્તિ અને શક્તિવાન દ્રવ્યના ભેદનું લક્ષ્ય છોડી અભેદની દ્રષ્ટિ કરવાથી, અભેદ શુદ્ધ ચૈતન્યના તળમાં સ્પર્શ કરવાથી એટલે કે ધ્રુવની સન્મુખ થઈ પરિણમવાથી નિર્મલ પર્યાયનો સહજ જ પોતાના કારણે ઉત્પાદ થાય છે. ત્યારે પૂર પર્યાયનો ન્યાય પણ પોતાથી સ્વતંત્ર થાય છે. અભેદ શુદ્ધ ચૈતન્યના તળમાં સ્પર્શ કરવાથી એટલે કે ધ્રુવની સન્મુખ થઈ પરિણમવાથી નિર્મલ પર્યાયનો સહજ જ પોતાના કારણે ઉત્પાદ થાય છે. ત્યારે પૂર્વ પર્યાયનો વ્યય પણ પોતાથી સ્વતંત્ર થાય છે. કોઈ કોઈના કારણે છે એમ છે જ નહીં. દ્રવ્ય ગુણ ધ્રુવ એકરૂપ સદ્રશ રહે છે તે પણ પોતાથી જ છે. અહો, આવું અલૌકિક વસ્તુ સ્વરૂપ છે ભાઈ.
એના કારણે પર્યાય ઉત્પાદિત થયા કરે છે એવો આત્મામાં એક ગુણ છે શક્તિ. એમાં પરની અપેક્ષા
બિલકુલ આવતી નથી.
પણ આ ક્રિયા થાય એવી જ અમારી શક્તિ છે. કેમ
હવે तो बहुत शक्ति ऐसी आएंगी कि वो परिणाम रूप में।
हाँ परिणाम छे, परिणाम आवश्य, क्रिया शक्ति आवश्यक, कर्ता शक्ति आवश्यक, बताओ उसे
उत्पाद्य शक्ति तो द्रव्य में जे छे तो निष्क्रिय रूप छे ई प्रकारे उत्पादित થવાની ઈ પણ શક્તિ જ છે ને
એ શક્તિ છે એની શક્તિ છે
એ પણ શક્તિ જ છે
પોતાની શક્તિ
પોતાની શક્તિ
દ્રવ્યની પોતાની અંદરમાં શક્તિ પડેલી છે એ પ્રગટ થાય છે
એ પરિણામ વ્યાપન છે
પોતાની શક્તિથી પર્યાયમાં ઉત્પાદિત થાય છે એવી એક શક્તિ છે કે દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપી જાય છે અને ઉત્પાદનની મધ્યમાં ધુલકો છે જ
ભાઈ એ શક્તિ હે ઇસલિયે એટલે આખું ગુણે થઈ જાય છે
આખું ગુણે થાય છે બસ આખું ગુણે થાય છે
એટલે જ આખું ગુણે એવી શક્તિ જ છે આખું અભેદ જ્ઞે થાય આત્મા એવી એક શક્તિ જ છે આત્મા ઉત્પાદન ગુણોત્તમ આખો સત જણાય આત્મા જ્ઞાન માં આખો આત્મા જણાય એવી આત્મા માં શક્તિ
શક્તિ છે ત્રિકાલ ઉત્પાદન ધ્રુવોત્તમ સબ છે ને બેન એ જૈન દર્શનનો મૂળ સૂત્ર છે સદ્રવ્ય લક્ષણ ઉત્પાદન ધ્રુવોત્તમ સબ સદ્રવ્ય લક્ષણ દ્રવ્યનું લક્ષણ સદ છે બરાબર છે હવે એ દ્રવ્ય કેવું છે
ઉત્પાદન ધ્રુવોત્તમ
એ દ્રવ્યની વ્યાખ્યા કરી દ્રવ્ય તો સદ છે હવે દ્રવ્ય સદ હોવા છતાં એ દ્રવ્ય કેવું છે ઉત્પાદન ધ્રુવોત્તમ છે આ સર્વજ્ઞ ભગવાનના મત સિવાય
ક્યાંય
એટલે આત્મા અજ્ઞાન રૂપે પરમે છે અને અજ્ઞાન નો વ્યય થઈને જ્ઞાન રૂપે પરમે છે બંધન રૂપે પરમે છે અને એનો અભાવ થઈને મોક્ષ રૂપે પરમે એ પરણવું એની શક્તિ છે પરાશ્રય રાગ અને સ્વાશ્રય વિતરાગ બસ એટલું પણ એ પરિણમન થાય છે એનું પોતાની શક્તિથી પણ રાગ કે નિમિત્તની અપેક્ષા નથી નિર્મળ પર્યાય આ નિર્મળ પર્યાયની વાત છે
એટલે
આપ થાય છે નિર્મળ પર્યાય હોય દેહમાં રાગ
ન હોય
કેમ કે રાગ થી ભિન્ન સામાન્યનો અવલંબન લઈએ તો સામાન્ય ને આશ્રય જેટલી પર્યાયો થાય અભેદ એમાં નિર્મળ જ હોય એમાં રાગ ન હોય સ્વાશ્રિત છે ને પ્રિય એટલે ધ્યેયપૂર્વક જે જ્ઞેય થાય છે એ બધામાં શુદ્ધતા છે દ્રવ્ય શુદ્ધ મૂળ શુદ્ધ પર્યાય શુદ્ધ એમાં રાગ ના રાગ થોડો છે બિન પડે એટલી વિતરાગતા છે એટલી અભેદ છે ત્રિવિધ પર્યાય ભેદ થઈ છે, એ સ્વગ્નિ છે. એ સ્વગ્નિમાં પર્યાયનો ભેદ નથી. સમીર દર્શના ચારિત્રના પરિણામ જુદા દેખાતા નથી, ભેદમાં ભેદ દેખાતો નથી. એના બે પ્રકાર છે, એક ત્રિકાળા ભેદ છે એમાં ગુણભેદ નથી, અને ક્ષણિક ભેદ એમાં પર્યાયનો ભેદ દેખાતો. નિર્મળ પર્યાય જુદી દેખાતી નથી.
વિકલ્પ
નું જે કારણ ભેદ, ભેદ રહી ભેદ દેખાય તો વિકલ્પ આવી જાય. ભેદ દેખાતો એક અભેદ કારણ બસ. એને કરનાર કરનાર માને આવે. 324 કથા ચંદ્ર ઉકેલો અત્યારે કાલે લેવું છે. હા, 324 કથા મૂકીને સિદ્ધાંતમાં જ્ઞાન થી કર્મ અત્યંત ભિન્ન છે અને એને કરવાનું અસમર્થ છે. એને આત્મા કરી શકતો નથી. કેમ કરી શકતો નથી? કે એનાથી થાય છે માટે આત્મા એનો કરતા નથી. તો કરતા નથી તો શું કરે છે? કે કેવળ જાણે છે બસ. એટલો વ્યવહાર અહીંયા લીધો, સાધકની વાત છે. જ્ઞાની ત્યાં શું કરે છે? કરતો નથી, માત્ર જાણે છે. મનમુખ ને હૃદય નિર્ધારણ ચાર ગુણ છે. એમાં મૂળમાં તો કર્મ લીધો છે, કર્મના બંધને, કર્મના મોક્ષને, કર્મના ઉદયને, કર્મની એની અંદર ભાવ કર્મ આવી
ઓગણીસમાં
તો પ્રથમ મૂકી છે. કર્મ ચેતનાથી રહીત હોવાને કારણે કર્મ પણ ચેતનાથી રહી હોવાને કારણે અવેદન છે. આ સમીક્ષા કરો તો કરતા બુદ્ધિ ક્યાંથી? કરતા બુદ્ધિ ન છૂટે તો જ્ઞાતા બુદ્ધિ ક્યાંથી
છૂટે?
દ્રવ્યના નિશ્ચય વિના પર્યાયનો નિશ્ચય આવે ક્યાંથી? પર્યાય કોને વિષય કરે?
બરાબર,
કર્તાને વિષય કરે પર્યાય તો અજ્ઞાન થઈ
ગયું. હું કરું છું
એને જાણનારો ના જણાય,
જાણનાર થાય નથી.
કેમ કે જાણનાર છું એમ જ આવ્યો નહીં, હું કરનાર છું. તો થવા યોગ થાય છે એમે ન રહ્યું, અને જાણનારો કરનાર મહિનો એટલે એ ક્યાંથી જણાય? એ તો અશુદ્ધ આત્માને જાણે છે તો અશુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ત્રિકાળી દ્રવ્ય નું અવલંબન કરાયું, આમાં પર્યાય સત એ તું જાણે એની દ્રષ્ટિ દ્રવ્ય પર છે. કરતા બુદ્ધિ જાય તેરમી ગાથા.
દ્રવ્યનું સ્વરૂપ સમજે સીધો તો દ્રવ્યદ્રષ્ટિ થાય, પણ પર્યાયનું સ્વરૂપ સમજે તો પણ દ્રવ્યદ્રષ્ટિ થાય.
ઓમાં પર્યાય થી રહીત જ આત્મા છે એમ કહ્યું. અહીંયા પર્યાય થી સહિત હોવા છતાં પર્યાયનું કરતા નથી અને નવ તત્વો સિદ્ધ કર્યા. અનિમતિમાં નવ તત્વ નથી, માટે નવ તત્વ સિદ્ધ કર્યા. આખું શાસ્ત્ર નવ તત્વનું કહ્યું છે, એટલે અહીંયા નામકરણ એને કહ્યું. વિધિ નામકરણ તેરમી ગાથામાં છે. કે અમે આ શાસ્ત્રમાં નહોતો તો વિસ્તાર કરવો નથી, પણ
ઉદારથી જાણવું
માટે લખી લેજે બંધ અધિકારો કે ભૂતાર્થ નહીં, નવ ભૂતાર્થ નહીં, જે ભાવપન ને મિથ્યાત્મ ને જાણે ત્યારે સમય દર્શન થઈ જાય એમ લખવું. ભૂતાર્થ નહીં એ મિથ્યાત્મ ની પર્યાય ને જાણે એને સમય દર્શન થઈ જાય, બરોબર. પણ આત્માને જાણે તો સમય દર્શન કે મિથ્યાત્મ ની પર્યાય, મિથ્યાત્મ ની પર્યાય ને ભૂતાર્થ નહીં જાણે.
એને ભૂતાર્થ નહીં જાણતા ભૂતાર્થ સ્વભાવ આપણને લક્ષાય
જયારે તેરમી ગાથા નો ઉકેલ એમ આવ્યો, પાછળથી બોલવું આવ્યું હોવાથી સમાચાર વાંચી આવ્યો, પત્ર આવ્યો આકાશવાણી, ઠીક પત્ર થી આકાશવાણી ગગન મંડળ
મેં
દૂધ જમાયા,
બિરલા થાસો માખણ પાયા,
બિરલા થાસો માખણ પાયા,
છાશે જગત ભરમાયા,
છાશે જગત
ભરમાયા.
આકાશવાણી માં આવ્યું કે થવા યોગ થાય છે એને જ્ઞાન ના જણાય છે,
બિરલા હતા એને
મિથ્યાતાદી ભાવ જે થાય છે તેને જીવ સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં ઉત્પન્ન કરે છે, ત્રિકાળી જીવ દ્રવ્ય એનું કારણ નહીં, પર્યાય પોતે ઉત્પન્ન કરે છે જીવદ્રવ્યથી નહીં, એમ પરદ્રવ્ય કર્મ પણ એનું કારણ નહીં, દર્શનનો કારણ નહીં, એ મિથ્યાત્વ ભાવનો કરતા મિથ્યાત્વ પર્યાય છે. ભૂતાર્થ નહીં આવીને મિથ્યાત્વનો ભાવનો કરતા મિથ્યાત્વ પર્યાય છે, મિથ્યાત્વની પર્યાય તે કરતા મિથ્યાત્વની પર્યાય તે કર્મ, મિથ્યાત્વની પર્યાય પોતે સાધન, મિથ્યાત્વના પરિણામ પોતે સંપ્રદાન, મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ થયું તે અપાદાન, મિથ્યાત્વ માંથી મિથ્યાત્વ થાય છે, નાયક માંથી થાય છે, અને મિથ્યાત્વના આધારે મિથ્યાત્વ થયું, આધાર આધી શકો એ અધિકરણ. આ પ્રમાણે મિથ્યાત્વની વિકારી પર્યાય કરતા કર્માદી પોતાના સત્કારથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, એને નિમિત્તને કે કર્મના કારકોની કોઈ અપેક્ષા નથી. આમ જાણે એને સમિત દર્શન થઈ જાય. પાના છે 76, એકાદ પાનામાં કદાચ ફેર હશે, ધ્યાન રાખજો, એક જૂના પુસ્તકના એક માના ફેર છે, અધ્યાત્મ પ્રવર્તન. ઉતારત નથી જાણે કરતા બધું છૂટી જાય, હું કરતા નથી. ચક્ષુ કરે તો હું કરું, ચક્ષુ દ્રશ્ય પદાર્થને કરે નહીં તો જ્ઞાન અથવા જ્ઞાન સ્વભાવે આત્મા હું કરતો નથી. અત્યંત ભિન્ન અને કરવા વેદવા અસમર્થ બે શબ્દ છે, દ્રષ્ટાંતમાં અને સિદ્ધાંતમાં અસમર્થ અશક્ય બનાતા છે ને, કરે જાણે ખરો, જાણે પણ કરે
કરે
એટલું રાખો, જાણે પણ કરે હમણાં એટલું રાખો, અહીંયા એમ છે, અહીંયા જાણે એમ અહીંયા છે, એ પણ વ્યવહાર કેમ કે બે સમજે તો અનુભવ થાય. કરનાર માનવાનું પણ કારણ છે એની પાસે. શું કારણ છે? કે પરિણામની ક્રિયા એના જ્ઞાનમાં પ્રતિભાસે છે. એટલે હું કરનાર એમ થઈ ગયું, પર્યાય કરે છે એમ નહીં. રાગ પ્રતિભાસે છે તો હું રાગી એમ ભ્રાંત એના જ્ઞાનમાં, સ્વચ્છ જ્ઞાનમાં પ્રતિભાસે. પરિણામની ક્રિયા કરતા કરવાની ક્રિયા છે ને પર્યાયમાં, પર્યાય જણાય છે તો ક્રિયા કરે છે બીજો, અને એનો પ્રતિભાસ દેખીને આ ક્રિયા હું કરું છું કરતા બુદ્ધિ થઈ ગઈ. કરતા બુદ્ધિ થઈ છે, કરતા છે પ્રતિભાસ છે, કરતા થતો. આપણે જાણનાર માંથી હું કરનાર છું એવી સમયે સમયે મિથ્યા બુદ્ધિ થવાનું કોઈ કારણ હોવું જોઈએ. કર્મના ઉદયથી તો અજ્ઞાન થતો
નથી.
ત્યારે એની સ્વચ્છતા છે જ્ઞાનની પર્યાયમાં, અને ક્રિયા દેખાય છે, જણાય છે. પર્યાય પર દ્રષ્ટિ છે ને, એમ આવી જાય છે એવી ભ્રાંતિથી. પર્યાયને હું જાણું છું ના એવું.
એક વાર આપને જ્ઞાન કરતા ધર્મ કા પ્રતિભાસ હોતા હૈ, વો કરતા ધર્મ કો મુખ્ય કર લેતા હૈ તો કરતા બુદ્ધિ હો ગઈ.
હો ગઈ, ખલાસ. કરતા ધર્મ તો છે પર્યાય,
એ ધ્યાનમાં ઝલકે છે,
ઝલકે છે,
એને ઉપયોગાત્મક કરી લઈએ છે એટલે કરતા બુદ્ધિ થઈ.
ખલાસ. એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરી પ્રતિભાસ હોય તો ઉપયોગાત્મક થાય ને. પ્રતિભાસ તો થાય છે, કરતા ધર્મ છે એ તો જ્ઞાનમાં જણાય. આપણે કંઈક ન જણાય, કરતા ધર્મ ન જણાય, એ મારે જાણવું નથી.
પ્રતિભાસ ને કોણ રોકે?
અજ્ઞાન કરવું કે ન કરવું તારા
બરાબર.
એને એમના રસ્તામાં આવતા હતા, પાણી ઘણું હતું ને એમાં ચાલવા દેખાતા હતા. એમાં ભેદ જ્ઞાન કરે ને, તો જ્ઞાનનો પ્રતિભાસ છે એમાં જાણ ક્યાં.
માત્ર
એની સ્વચ્છતા નો પ્રતિભાસ કેવો બસ. બિલકુલ કરનાર, સર્વથા કરનાર,
સર્વથા
કેવળ જાણનાર, કેવળ જાણનાર, કેવળ જાણનાર.
એવી મેમરી થશે ને કેવળ જાણનાર, કેવળ એને એમ જ લાગશે કે હું
જાણનાર.
હા, થઈ જશે. જેમ સો વખત ખોટું બોલે તો સાચું લાગે, એમ સો વખત તમે જો વારંવાર સત્ય ક્રિયા કરો ત્યારે એને સાચું લાગે. એવું સાંભળે ને બચક તો આવી જ જાય,
સોચના શરૂ હો જાય ઉસકા.
દાખલો બહુ સારો છે. શંકા પડી ગઈ છે, બહુ સરસ દાખલો છે.
કોઈક લડકા છેટકા મારદિયા કી છે ને, તો મારદિયા તો અમુક તો ફાંસી આઈ શેઠ કે લડકે કો, કે યે લડકા મારા હૈ તો ફાંસી, તો ઉસને કહ્યા કે વકીલ કરા કે કુછ બચાઓ, કુછ ચાહીએ જો લે લો. બોલા અચ્છા બચા દૂંગા. તો બસ ઉસને અદાલત મેં કહ્યા, જજ ને બોલા સબ ફેસલા હો ગયા કે ઇસને ઇસકા લડકા મારા હૈ ઇસલિયે ઇસકો ઠેરીએ સાહેબ. બસ વો ફાંસી કી સજા દી જાતી હૈ વો રોક દિયા જજ વકીલ ને, એડવોકેટ ઠેરીએ સાહેબ જિસકો આપ કહેતે હો માર દિયા ઉસકો તો મેં અભી નીચે દેખકર આયા હું. હૈ દેખિયે અદાલત ને શંકા હૈ ઇસ વાસ્તે ફાંસી નહીં દે સકતે, યે થા લો.
લો બતાયો
શંકા પડી ગઈ
એ મામા શંકા પડે ને, શંકા પડે કે હું હું ધ્યાનના જો કરનાર નથી કામ થઈ
જાય.
અને શેઠિયાના દીકરા એકબીજાને મેરો એટલે એ તો ગમે એ વકીલ રાખી શકે ને પૈસા ખર્ચીને, કોઈ એવો વકીલ બુદ્ધિશાળી હોય તો એટલે ભલે મનમાં રાખ્યો બોલે નહીં બિલકુલ, એ બોલે તો પાર પડી જાય બચાવ, એનો બચાવ એવો એ પોતાની પાસે. અદાલત શંકા પડી, એને કહ્યું કે મેં જોયો છે જે મરનાર છે જેને મારી નાખ્યો છે એ તો જીવતો છે, એ તો જીવતો, મેં હું નજરે જોઈને આવ્યો નીચે બેઠા છે.
ફાંસી રોકો શંકા પડી ગઈ કલા તરી બોલ
નિર્દોષ પડી ગયો, નિર્દોષ પછી ફાંસી નહીં લગે, ફાંસી ક્યાં જેલે નહીં,
ઓર લો થા અદાલત ને શંકા પડે તો ઉસકો ફાંસી નહીં દે છે. નિષેધ મેં પાત્રતા પ્રગટે છે.
અદાલત ને શંકા પણ ગઈ એ લો હે આપકા ફાંસી નહીં હો સકતી ખલાસ છૂટી ગઈ.
દસ્તાર ફીટ થયો ટાઈમે બરાબર યાદ આવ્યો આપને ફીટ દસ્તાર
અત્યારે બરાબર શંકા પડી પેલા એક મિનિટ છૂટી યાદ નહીં કે શંકા પડે તો કામ થઈ જાય પછી યાદ આવ્યું ચેન્જ બેઠા
બધી વાસને ઉપયોગાર્થી કોણ કરે તો ના ચાહીએ ફરી વાર
બસ જાણનાર છું. પછી એ સવારે કેસ ચાલશે જાણનાર છે હાથમાં, પછી બપોરે જાણનાર જ જણાય છે પર જણાતો નથી, જાણનારને થાપીશ અને જાણનારને જાણે છે એવી જ્ઞાન નીકળી એ પણ જાણતી નથી. બે કામ ભેગા થશે બેની જરૂર છે, વિષય બે જુદા જુદા છે, પર જણાતો નથી જાણનાર જણાય, જાણનાર છો કરનાર બસ અકરતા જૈન દસમી પર
આપણે
જણાય છે.
काम तो इतना ही है,
विषय पूरो
तेरा तेरा काम तू कर, मेरा काम
नहीं। आप कहीं हम जानना छु तो हूं कई मने जानना है, तो मैं तुम्हें जणाव छु कि कोई जरूरत नहीं।
परम सो
बचत खाई ले
बस
बचत खा ली शंका पड़ी थी,
शंका में तो बची गई हो, शंका पड़ गई
चलो साहब अदालत तो शंका पड़ गई, फांसी नहीं हो सकती, सजा नहीं हो सकती, बस एम के सजा नहीं होती मैंने वो भी એટલું જ છે, શંકા પડે મિથ્યા તો ગળવા પાછો ગયો પછી આગળ ક્યાં છે? 148 પણ છે ને, અચ્છા હો ગયા પૂરા, અચ્છા પરિણામ શક્તિ લે લો, એક શક્તિ હો જાયગી નાની ચાલી જા।
द्रव्य नाम स्वभाव भूत द्रव्य वय उत्पाद थी आलंगित, अच्छा द्रव्य नाम स्वभाव भूत द्रव्य व्यय उत्पाद थी आलिंगित सदृश ने विसदृश जिन रूप छे एवा एक अस्तित्व मात्र मय परिणाम शक्ति छे।
परिणाम में बे ले लीधो, परिणाम शक्ति में बे लीधो, उत्पादित त्रणे
जो શું કીધું કે આત્મા દ્રવ્ય છે તેના સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદ છે, ઉત્પાદ એટલે દ્રવ્યની જગ્યાએ દ્રવ્ય વ્યય
લીધો, બરાબર
એટલે સદ્રશ ને વિસદ્રશ એમ,
હા સદ્રશ પેલું લીધું,
દ્રવ્ય નિત્ય ટકવા પણ દ્રવ્યના સ્વભાવથી જ છે ને ક્ષણે ક્ષણે પર્યાયના થતા ઉત્પાદ વ્યય પણ દ્રવ્યના સ્વભાવથી જ છે। મતલબ કે ઉત્પાદ્ય દ્રવ્ય ત્રણેય પરથી નથી, પરને નિમિત્તને લીધે આત્માના પરિણામ ઉપજે છે એમ નથી।
કેટલું બે દ્રવ્યની જુદાઈ કેટલી છે
વળી, દ્રવ્યની જે સત્તા અસ્તિત્વ છે તે દ્રવ્ય ઉત્પાદ્યથી આલિંગિત છે, મતલબ કે દ્રવ્ય ધ્રુતા ને ઉત્પાદ્ય કંઈ ત્રણ ભિન્ન ભિન્ન સત્તા નથી પણ ત્રણેય મળીને
વળી દ્રવ્યની જે સત્તા
અસ્તિત્વ છે તે દ્રવ્ય ઉત્પાદ વ્યથી આલિંગિત છે,
બરાબર
મતલબ કે દ્રવ્ય ધ્રુવતા ને ઉત્પાદ વ્ય કઈ ત્રણ ભિન્ન ભિન્ન સત્તા નથી,
એ ક્યાં લખ્યું છે? મારામાં તો
આ પ્રશ્ન પર આવી ગયું, દ્રવ્ય ધ્રુવતા ને ઉત્પાદ્ય કઈ ત્રણ ભિન્ન ભિન્ન સત્તા નથી પણ ત્રણે મળીને એક સત્તા અસ્તિત્વ છે, ત્રણે થી આલિંગિત એક અસ્તિત્વ માત્ર મયી પરિણામ શક્તિ છે, દ્રવ્યની અપેક્ષાએ તે અસ્તિત્વ સદ્રશ છે અને ઉત્પાદ્યની અપેક્ષાએ તે વિસદ્રશ છે, આવા સદ્રશ વિસદ્રશ રૂપ એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે। બહુ જૂનું ભાઈ, જરા ધ્યાન રાખે તો પકડાય એવું છે। અહીં કહે છે કે ભાઈ તારી ચીજમાં દ્રવ્ય ઉત્પાદ વ્યયથી આલિંગિત એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે, શક્તિ ધ્રુવ છે તે ઉત્પાદ્ય રૂપે પર્યાયમાં પરિણમે છે, તેમાં ધ્રુવ છે તે સદ્રશ એકરૂપ છે અને ઉત્પાદ્ય છે તે વિસદ્રશ છે, ઉત્પાદ્ય એક સરખા નથી પરસ્પર વિરુદ્ધ છે માટે તેને વિસદૃશ કહે છે. ધવલમાં તેમને એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવને વિરુદ્ધ અને અવિરુદ્ધ કહ્યા છે. ઉત્પાદ વ્યય વિરુદ્ધ છે અને ત્રિકાલી ધ્રુવ સદૃશ તે અવિરુદ્ધ છે. વ્યય છે તે પૂર્વ પર્યાયનો અભાવ છે, ઉત્પાદ છે તે વર્તમાન પર્યાયનો ભાવ છે. એક ભાવરૂપ ને બીજો અભાવરૂપ છે, તેથી ઉત્પાદ વ્યય છે તે વિરુદ્ધ અર્થાત વિસદૃશ છે અને દ્રવ્ય છે તે અવિરુદ્ધ અર્થાત સદૃશ છે. ધ્રુવ કહો, એક કહો, સામાન્ય કહો, સદૃશ કહો, બધું એક જ છે. પરિણામ શક્તિ કહી તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. પરિણામ શક્તિ કહી તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. ખરેખર દ્રવ્ય જ દ્રવ્ય છે, દ્રવ્યથી પરિણતિ ઉઠે છે. તેને સર્વજ્ઞો દ્રવી કહે છે કે જે સત્તાથી અનન્ય ભૂત છે. આ મૂળ પાઠમાં છે. અહીં ગુણ દ્રવ્ય છે એમ નથી કહ્યું, પણ દ્રવ્ય દ્રવ્ય છે એમ કહ્યું છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ અહીંની માફક દ્રવ્યતી દ્રવતી ગચ્છતીનો અર્થ નો એક અર્થ તો દ્રવ્ય છે અર્થાત પામે છે એમ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત દ્રવતી એટલે સ્વભાવ પર્યાયોને દ્રવ્ય છે અને ગચ્છતી એટલે વિભાવ પર્યાયોને પામે છે એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. અહીં તો દ્રવ્ય શુદ્ધતા રૂપે પરિણમે છે એમ વાત છે, અહીંયા અશુદ્ધતાના પરિણામની વાત જ નથી. પરિણમન થાય તે પરિણામ શક્તિનું કાર્ય છે, પણ તે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. દ્રવ્ય પોતે ગુણ લક્ષણ રૂપે પરિણમે છે, તેથી ક્રમ અક્રમ સ્વભાવ દ્રવ્યનો કયો છે આવી જૂની વાત. ભાષા તો સરળ છે, પણ ભાવ ઊંડો ગંભીર છે. દ્રવ્યનું પરિણમન થાય છે ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે, પણ અહીં દ્રવ્ય દ્રવ્ય છે એમ કહીને ભેદની વાસના મટાડી દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે. પાણીમાં જેમ તરંગ ઉઠે છે તેમ વસ્તુ જે દ્રવી છે તેમાં તરંગ ઉઠે છે. ગુણ દ્રવ્ય છે, પર્યાય દ્રવ્ય છે એમ કહેવામાં આવે છે તે ભેદનું કથન છે.
દાખલો આપશે.
વાસ્તવમાં આનંદની જે પરિણતિ ઉઠે છે તે આનંદ ગુણમાંથી નહીં દ્રવ્યમાંથી ઉઠે છે. બરાબર છે. સમ્યક દર્શન રૂપ નિર્મલ શ્રદ્ધાની જે પરિણતિ ઉઠે છે તે શ્રદ્ધા ગુણમાંથી નહીં પણ દ્રવ્યમાંથી ઉઠે છે.
કેમ કે શ્રદ્ધા ગુણની પર્યાય શ્રદ્ધા ગુણ અવલંબન નથી લેતી, દ્રવ્યનો અવલંબન લે છે માટે દ્રવ્યની પરિણતિ ન્યાય છે.
શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે થયો છે એ તો ભેદ કથન છે. પરમાર્થે ત્રિકાલી દ્રવ્ય જે ભગવાન આત્મા છે તે સમ્યક દર્શન રૂપે પરિણત થાય છે. આમ ગુણ પરિણમે છે એમ ના લેતા દ્રવ્ય પરિણમે છે એમ લેવું પરમાર્થ છે.
બરાબર,
દ્રવ્યની પર્યાય હોવાથી એ પર્યાય તે દ્રવ્ય જ છે.
પર્યાય તે ગુણ નથી, આત્મા થઈ ગયો નહીં. જ્ઞાન ગુણ નથી, જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણ ન કહેવાય. આત્માથી આત્માને આશ્રય થાય તે માટે આત્મા
અભેદ ની દ્રષ્ટિ થઈ જાય છે.
અભેદ છે, પર્ય ગુણ માં ભેદ નથી થતી, દ્રવ્ય માં ભેદ થાય. કેમ કે ગુણ ને આશ્રય પર્ય ન થાય, દ્રવ્ય ને આશ્રય થાય, માટે દ્રવ્ય પરિણમે છે શ્રદ્ધા રૂપે. અને શ્રદ્ધા છે પોતે આત્મા થઈ ગયો, શ્રદ્ધા ગુણ નથી. થોડું બાકી છે દિવસ.
ભાઈ આ તો વિદ્રાગ ભગવાન નો માર્ગ, એ તો વિદ્રાગતા મહી જ હોય છે. આ તે વિદ્રાગતા કેમ પ્રાપ્ત થાય? તો કહે છે તે ત્રિકાલી શુદ્ધ જે નિજ આત્મદ્રવી છે તેનું લક્ષ્ય કરી પરિણમતા વિદ્રાગતા પ્રાપ્ત થાય છે. આવો માર્ગ જેમ છે તેમ યથાર્થ જાણવું સમજવું જોઈએ. આહા, આત્મા એક સમયમાં અનંત સ્વભાવનો સાગર છે, તેનો આશ્રય લેતા અનંત શક્તિના પરિણામ સહિત દ્રવ્ય આત્મા ઉછળે છે. આહાહા, જ્ઞાન લક્ષણ થી લક્ષિત ભગવાન આત્મામાં એક અમૂર્તત્વ નામની શક્તિ છે. શું કીધું? કે જે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જે જાણવામાં અનુભવમાં આવે છે એવા ભગવાન આત્માનો કહે છે કે અમૂર્તત્વ સ્વભાવ છે. કર્મ બંધના અભાવથી તેનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે. સમસ્ત કર્મોનો અભાવ થઈને સિદ્ધ દશા પ્રગટે છે ત્યારે સાક્ષાત પૂર્ણ અમૂર્તત્વ પણ વ્યક્ત નામ પ્રકટ થાય છે. અને ચોથે ગુણ સ્થાને જેટલો કર્મ બંધનો અભાવ છે એટલું આ અમૂર્તત્વ શક્તિનું પરિણમન થાય છે. આહા હા, અનંત ગુણોનો સમુદાય આત્મા પ્રભુ આત્મા છે, તેની સન્મુખની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થતા અનંત ગુણોનો એક એક અંશ પર્યાયમાં પ્રકટ થાય છે. અને ત્યારે ભેગી આ અમૂર્તત્વ શક્તિ પણ અંશે વ્યક્ત રૂપે પરિણમે છે. આહા, રાવથી ખસીને ત્રિકાલ શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતા અનંત ગુણમાં અંશે અમૂર્તપણાનું વ્યક્ત પરિણમન થાય છે. આત્મ પ્રદેશો રૂપ અમૂર્તપણું પ્રગટ થાય છે. એમ આત્મા છે તો અમૂર્ત ચીજ, પણ કર્મના સંબંધથી તેને રૂપી કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને જે રાગાદિ ભાવ છે તેને પણ રૂપી મૂર્ત કહે છે.
ન્યાય તો એ કહ્યો છે, બોલો, રાગને પણ રૂપીને મૂર્ત કહ્યો છે.
જીવ ભાવા, જીવ કા પરિણામ ક્રોધાદિ રૂપી
રૂપી
મૂર્તિ કે
મૂર્તિ કે બરાબર. એનું શું કારણ? તો પછી મૂર્તિકનું કારણ શું? બીજો શાસ્ત્ર માં લખ્યું છે કે રાગ મૂર્તિક છે અને આત્મા મૂર્તિક છે. ઇન્દ્રિય ગ્રાહ્ય છે માટે મૂર્તિ છે.
આત્મા કીધું ને, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી,
ઇન્દ્રિય જ્ઞાન અમૂર્ત છે. ક્રોધ માન માયા લોભની ખબર તો પડે ને વિદ્યા દ્રષ્ટિને, ક્રોધ થયો સમજી ગયા, એની પાસે અતિન્દ્રિય જ્ઞાન તો નથી, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન મૂર્ત ને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન શરીર ને જાણે છે, મૂર્ત ને જાણે છે. આવ્યું ને બે ભાગલામાં
બરાબર.
આપણે અર્થ કર્યો હતો કે શરીર ને જાણે છે એટલે નો કર્મ નું કારણ કર્મ ને કર્મ નું કારણ રાગ, એ ત્રણેય શરીરમાં સમાવેશ પામી ગયા એમ કહ્યું. એટલે રાગ છે મૂર્તિક છે અને એને જાણનારું જ્ઞાન પણ મૂર્તિક છે.
સમ્યક દ્રષ્ટિને જે રાગાદી ભાવ છે તેને પણ રૂપી મૂર્ત કહે છે. રાગ ઉદગલના પરિણામ છે માટે તે રૂપી છે.
બીજો ન્યાય,
રાગ પૂર્વના પરિણામ છે માટે તે રૂપી છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ પૂર્વક જેટલી સ્વરૂપલીનતા થાય છે તેટલો કર્મબંધનો અભાવ થાય છે ને તેટલા પ્રમાણમાં રાગના અભાવરૂપ જે શુદ્ધત્વ પરિણમન વ્યક્ત થાય છે તે અમૂર્તત્વ શક્તિનું પરિણમન છે. બરાબર છે. સાધક ભલે પૂર્ણ પ્રકટ ન થાય, સાધકને ભલે પૂર્ણ પ્રકટ ન થાય તો પણ અંશે અમૂર્તત્વ શક્તિનું વ્યક્ત રૂપે પરિણમન થાય છે અને તે પરિણમન સ્પર્શ રસ ગંધ વર્ણથી રહિત હોય છે. બરાબર સહી છે. આહા, જ્ઞાન સ્વરૂપી આત્મા સદાય અમૂર્ત જ છે. બહુ બઢિયા. આહા, જ્ઞાન સ્વરૂપી આત્મા સદાય અમૂર્ત જ છે. અમૂર્તત્વ એ તેનો સ્વભાવ છે ને ગુણ પર્યાયમાં વ્યાપે છે જેથી તેના ગુણો અમૂર્ત અને પર્યાયો પણ અમૂર્ત છે. અરે ભાઈ, જ્ઞાન માત્ર ભાવમાં અમૂર્તપણાનો પ્રવેશ જ નથી. વાહ, જ્ઞાન માત્ર ભાવમાં અમૂર્તપણાનો પ્રવેશ જ નથી, તેમાં કર્મ સંબંધ ને દેહ સંબંધ ક્યાંય આવતો નથી. આહા, અશરીરી ચૈતન્ય બિન મૂરત ચિન મૂરત પ્રભુ, તેને મૂર્ત દેહના સંબંધથી ઓળખવો એ તો કલંક છે. મિથ્યાત્વ ભાવ છે. આહા, અરે ભાઈ, પોતાની અનંત ચૈતન્ય શક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને દેહને કર્મને ને રાગાદી વિકારને કદી ગ્રહ્યા જ નથી. આહા, એ તો સદાય અમૂર્તપણે શોભીયો છે. હમણાં પણ શુદ્ધનેથી જોતા આત્મા કર્મના સંબંધ રહિત અવધ અસ્પષ્ટ અને રાગના સંબંધ રહિત છે. ધર્મી જીવ અંતરદ્રષ્ટિ વડે પોતાના આત્માને કર્મના સંબંધ વગરનો અમૂર્ત અનુભવે છે. ત્રિકાલી દ્રવ્ય ભગવાન આત્મા ત્રિકાલ અમૂર્ત અને તેની સ્વભાવ દ્રષ્ટિમાં જે નિર્મલ પર્યાય પ્રગટી તે પણ અમૂર્ત. દેહ કર્મ અને વર્ણાદી ભાવથી રહિત છે. તથાપિ અત્યારે તો આત્મા કર્મના સંબંધ વાળો છે, દેહ વાળો છે, અમૂર્ત છે, વિકારી છે એમ જ જે અનુભવ્યા કરે છે તે આત્મા અનાત્માના વિવેક રહિત મિથ્યા દ્રષ્ટિ છે. આહા, ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા સદાય અમૂર્ત છે. વાહ, બહુ સરસ. ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા સદા અમૂર્ત છે ને આ શરીર તો મૂર્ત જ છે. અત્યારે પણ બંનેના લક્ષણ જુદા છે. આહા, આમ લક્ષણ ભેદ વડે બંનેની ભિન્નતા જાણીને હે ભાઈ, તું મૂર્ત શરીરનો પડોશી થઈ જા. જેવા સિદ્ધ પ્રભુ અમૂર્ત તેવો જ તું અમૂર્ત છો. જેવા સિદ્ધ પ્રભુ અમૂર્ત તેવા જ તું અમૂર્ત છો. માટે મૂર્ત શરીરની ક્રિયાથી ભિન્ન એવા તારા ચૈતન્ય સ્વરૂપને જાણ. આ ઇન્દ્રિયાદિ મૂર્ત પદાર્થો તારા કાંઈ નથી. માટે ત્યાંથી લક્ષ હટાવી ઉપયોગને સ્વરૂપમાં જોડી દે. અરે રે વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા મૂર્ત કલેવરમાં મૂંઝાઈ જાય. આ એ તો માં કલંક ને માં વિપરીતતા છે.
કરતો તો શક્તિ. હવે એનું શું છે માત્ર મૂળમાં સમીસા નિવૃત્ત શું છે ઉપરમ સ્વરૂપ રાજના કરવાથી ઉપરમ એટલે એને કરે એવો સ્વભાવ નથી એટલા કરતા છે. આ મૂળ શક્તિ પડી છે. આ વિદ્વાનો નિવાજતા હોય કરતો તો શક્તિ રાગને કરે છે નીકળી જાય શલ્ય. શું શબ્દો જો
સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ ભાવથી જુદા જે પરિણામો તે પરિણામોના કારણના ઉપરમ સ્વરૂપ એટલે કે તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનું કરતા થતું નથી એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.
કર્મથી કરવામાં આવતા આત્માથી કરવામાં આવતા નહીં કેમ કે તો અકર્તા છે તો કરે ક્યાંથી કરે છે કોઈ બીજો એટલી વાત સાચી છે. એનાથી ઉપરમ સ્વરૂપ
નિવૃત્તિ સ્વરૂપ
અભાવ સ્વરૂપ સમય સાર તો બેનજી
સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કારણના ઉપરમ સ્વરૂપ એટલે તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કરતા થતો નથી એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મા છે. સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કારણના ઉપરમ સ્વરૂપ તે અકર્તૃત્વ શક્તિ જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કરતા થતો નથી એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે. જો કર્મના નિમિત્તે કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદી પરિણામ તેનો કરતા આત્મા નથી. આઠ કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે તે સગળા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ છે અનાત્મીય પરિણામ છે અસ્વભાવ ભાવો છે ભગવાન આત્મા તેનો કરતા નથી. ઓહો સંકેતીને જે સ્વરૂપના નિર્મલ જ્ઞાન સિદ્ધાંત પ્રગટ થયા છે તેના ભેગું રાગાદીનું અકર્તૃત્વ પણ પ્રગટ્યું જ હોય છે જેથી જ્ઞાની ધર્મી જીવ રાગાદીનું કરતા થતો નથી સ્વરૂપ માં જ્ઞાન સ્વભાવ માં ઠરવું જ ઠરવું હોય એનું કાર્ય છે. સિદ્ધ પરમાત્મા નું જે કાર્ય નથી તે વિકાર ભગવાન આત્મા નું કાર્ય નામ કર્તવ્ય નથી. આવો જ આત્માનું અકર્તવ્ય સ્વભાવ છે. પ્રશ્ન, તો શું જ્ઞાની ધર્મી પુરુષને રાગ હોતો જ નથી? ઉત્તર, ભાઈ એમ વાત નથી. અસ્થિરતાના કાળમાં ધર્મીને યથાસંભવ શુભાશું હોય છે, પણ તેનું શ્રદ્ધાન જ્ઞાન આમ છે કે આ વિકાર મારું સ્વરૂપ નથી, મારું કર્તવ્ય નથી. હું તો એ જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ જ્ઞાયક છું ને તેમાં ઠરું એ જ મારું કર્તવ્ય છે. આમ પર્યાયમાં જ્ઞાનીને દયાદાન આદિ રાગના પરિણામ છે, પણ તેનું એને કર્તતું નથી. જ્ઞાન સાથે રાગનું અકર્તાપણું નિયમથી જ્ઞાનીને પ્રકટ થયું જ હોય છે.
તો જ જ્ઞાન કહેવાય, કરતું હોય તો અજ્ઞાન કહેવાય.
હા, જ્ઞાન ને અકર્તાપણું સાથે હોય છે.
સાથે હોય છે.
સમજાણું કઈ? ત્યારે કોઈ વડી કહે છે કે આત્મા કર્મને કરે ને કર્મને ભોગવે. અરે તું શું કહે છે આ ભાઈ? અનંત ગુણ નિદાન પ્રભુ આત્મામાં એવી કોઈ શક્તિ જ નથી કે કર્મને કરે ને કર્મને ભોગવે. એ તો અજ્ઞાન દ્રષ્ટિમાં તને કર્મનું કરતા પણ હસે છે. બાકી સ્વભાવ દ્રષ્ટિવંતને તો આત્મા અકર્તા જ છે, અભોગતા જ છે. રાગ કરવો એ આત્માનું સ્વરૂપ જ નથી. જુઓ, નીચે નરક ગતિ છે. નરકની ભૂમિમાં વૈતરણી નામની નદી છે. તે નદીનું પાણી અગ્નિની જ્વાળા જેવું ઉષ્ણ છે. પરમાધામી દેવો નારકી જીવોને તે નદીના પાણીમાં ફેંકે છે. કેટલી પીડા! અહીં મોટા રાજા હોય તે હિંસાથી કુકર્મો વડે મરીને નરકમાં જાય છે. ત્યાં ઉપજવાના ભમરીના દર જેવા લીલા હોય છે. ઉપજવાના ભમરીના દર જેવા બીલ હોય છે. ત્યાંથી પટકાઈને નીચે પડે તેની વેદનાનું શું કેવું! પારાવાર અસહ્ય વેદના હોય છે. શ્રેણીક રાજા ક્ષાય સંકિત સહિત પેલા નરકમાં ગયા છે. ત્યાં દુઃખના પરિણામ થાય તેના તેઓ કરતા નથી, ભોગતા નથી. જ્ઞાનીને તો જાણવા દેખવાનું પરિણામ થાય છે અને તેનો તેઓ કરતા છે. ગાયક સ્વભાવની દ્રષ્ટિ હોવાથી પર્યાયમાં કર્મના નિમિત્તે જે વિકારી ભાવ થાય છે તેના તેઓ માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છે, કરતા નથી. જાણવા દેખવાના પરિણામ થાય તે જ્ઞાનીનું કર્મ અને તેના જ્ઞાની કરતા છે. સાથે વ્યવહાર રાગ છે તેના જ્ઞાની કરતા નથી. ભાઈ, સાચા દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ તે રાગ છે. તે પરિણામ મિથ્યાતું નથી, પણ તેને ધર્મ માનવો તે મિથ્યાતું છે. ખાનિયા તત્વ ચર્ચામાં આ પ્રશ્ન ચર્ચાયો છે. પ્રશ્ન, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે? ના, બિલકુલ નહીં. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે શુભ ભાવ છે, તે મિથ્યાત્વ નથી. તેમ તે ધર્મ પણ નથી. તેને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. એવી વાત કરે છે. ખુલાસો છે એક વાતનો. પંડિત ફૂલચંદજી એ જવાબ આપી બરાબર ખુલાસો કર્યો છે. દેવગુરુ શાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે. તેમના પ્રતિ લક્ષ જાય તે શુભ ભાવ છે. તે ભાવ જ્ઞાનીને પણ આવે છે, પણ તેને તે ધર્મ માનતા નથી. અરે ભાઈ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ વિનય હોય એ જુદી વાત છે, અને તેમના પ્રત્યેની શ્રદ્ધાના રાગને ધર્મ માનવો એ જુદી વાત છે.
આ બે દોષને કોઈ જુદા પાડી શકતું નથી.
એટલે તો કઈ ખ્યાલ આવતો
નથી. ખ્યાલ આવતો જગતને કે આ છોડાવે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ છોડાવે છે, પણ એનાથી ધર્મ માનવાની છોડાવે છે. એ કોણ છોડાવે? એ તો એના કાળ ક્રમે આવશે. જ્ઞાની ની વાણી નો મરણ સમજવો એ પણ કોઈ લાયકાત હોય તો સંતાય નહીં.
દ્રવી સંગ્રહ ની ગાથા 46 માં કહ્યું છે કે ગાય ભાવ નું ધ્યાન કરતા જે નિર્વિકલ દશા થઈ તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા સાથે જે રાગ રહ્યો તેને આરોપતી વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. આ પ્રમાણે વ્યવહાર નો રાગ હોય છે પણ તેનો આત્મા કરતા નથી. આ રાગ ના અકર્તા પણે પરિણામે એવો આત્મા નો સહજ અકર્તા સ્વભાવ છે. રાગ ના કરતા પણે પરિણામે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી.
કરતા થઈ જાય એવી કોઈ શક્તિ નથી.
આવી વાત
તો વિરુદ્ધ શક્તિ થઈ ગઈ. કરતો તો શક્તિ રાગ ને ન કરે, કરતા શક્તિ રાગ ને કરે
નહીં,
એવી કોઈ શક્તિ
નથી. હવે આવું સમજવાની એને ક્યાં ફુરસત છે? એ તો બસ ખાવું પીવું ખેલવું ને મેરા છોકરાને રાજી રાખવા રોકાઈ ગયું છે, અને તેમાં કઈ ધન 5-50 લાખ નું કમાય એટલે રાજ રાજ થઈ જાય છે ને ફૂલાઈ જાય. પણ એ તો બધી પૂતગલ ની ચીજ દૂર છે બાપુ. ખાય પી ને કમાય એ બધી તો પ્રથમ ભૂત પૂતગલ ની ક્રિયા છે, તેનો કરતા આત્મા નથી. તથા તે પદાર્થો ના લક્ષ્ય જે રાગ ની વૃત્તિ નું ઉત્થાન થાય તેનો પણ કરતા આત્મા નથી. આત્મા તો તેનો જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા નહીં. પરના લક્ષ્ય રાગ થાય તેને પણ શાસ્ત્રમાં પૂતગલ ના પરિણામ કયા છે, તેનું કર્તત્વ આત્માને નથી. અર્થાત તેને ન કરવા એવી અકર્તત્વ નામની શક્તિ આત્મામાં ત્રિકાળ છે. અરે ભાઈ, આ દેહ તો જોત જોતામાં ફૂ થઈને ઉડી જશે. દેહની સ્થિતિ ક્યારે પૂરી થશે તે કોણ જાણે છે? માટે જગતની જંજાળ અને દેહની સંભાળ એક પર મૂકીને આત્માની પોતાની સંભાળ કર. જગતનું કાંઈ કામ કરવું અને દેહને ઠીક રાખવો એ તો તારા અધિકારની જ વાત નથી. માટે જૂઠા વિકલ્પથી વિરામ પામી નિશક્તિને સંભાળ કર, તેમાં જ આ ઉત્તમ અવસરની સાર્થકતા છે. આમાં 3 વાતનો નિશ્ચય થાય છે. એક તો પ્રથકભૂત પરદ્રવ્યનું કર્તત્વ આત્માના દ્રવ્યગુણ પર્યાયમાં કોઈ પ્રકારે નથી. એ આમાં લીધું છે, લીધું છે આમાં.
દૂસરા
સ્વભાવ થી તો વિકાર નું પણ આત્મા ને અકર્તત્વ જ છે. હું કરું છું એવી મિથ્યા માન્યતાને કારણે અજ્ઞાની પર્યાયમાં વિકારનો કર્તા થાય છે.
પાસે
હા, રાગને કરતે અજ્ઞાની નહીં, રાગને હું કરું એમ માને તે અજ્ઞાની થઈ જાય. એ વાત હે ને, વાસ્તવમાં તો અકર્તા જ છે પણ એવું એ માનતો નથી, તેથી કરતા પણ એ પરિણમે છે. પાસે છે. તીસરા, સ્વસ્વરૂપની સંભાળ કરીને જે સ્વસન્મુખ થઈ નિર્મળ નિર્મળ પરિણમે છે તે જ્ઞાની વિકારનો સાક્ષાત અકર્તા થઈને જ્ઞાન ભાવ પણે જ્ઞાતા દ્રષ્ટા પણે પરિણમે છે. જો અરે ભાઈ, આ અવસરમાં સ્વાધ્યાય વડે યથાર્થ તત્વ નિર્ણય કરવો જોઈએ. જો શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ આવે તે શુભ વિકલ્પ છે, તથાપિ પ્રવચન સારમાં સ્વભાવના લક્ષ્ય આગમનો અભ્યાસ કરવાનું કહ્યું છે. સમયસારની પહેલી જ ગાથામાં શ્રી કુનકુન આચાર્ય કહે છે કે કેવલી શ્રુત કેવલીનું કહેલ સમય પ્રાવત હું કહું છું કે હે શિષ્ય, તું સાંભળ. કેવી રીતે? કે અનંત સિદ્ધોનું તારી પર્યાયમાં સ્થાપન કરીને સાંભળ. મેં તો અનંત સિદ્ધોનું મારી પર્યાયમાં સ્થાપન કર્યું છે, તું પણ અનંત સિદ્ધોની તારી પર્યાયમાં સ્થાપન કરીને સમયસાર નામ શુદ્ધ આત્મા તેને કહેનારું આ સમયસાર શાસ્ત્ર સાંભળ. સિદ્ધની પર્યાય તો એક સમયની છે, પણ પોતાનો આત્મા અનંત અનંત સિદ્ધ પર્યાયનું પિંડ છે ને, એવા સ્વરૂપની તું આ વાત સાંભળ. શુભાશુભ રાગ ના પરિણામ જ્ઞાતૃત્વ થી ભિન્ન છે ને તે પરિણામ કર્મ થી કરવામાં આવે છે, પણ ભગવાન આત્મા તેનો કરતા નથી, કેમ કે આત્મા તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તત્વ સ્વભાવી છે. આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા શુભાશુભ પરિણામોનો કરતા થતો નથી, એવો જ એનો અકર્તત્વ સ્વભાવ છે. જે ભાવથી તીર્થંકર નામની પ્રકૃતિનો બંધ પડે તે ભાવનો કરતા આત્મા નથી, તેનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. કર્મકૃત પરિણામોનો આત્મા જાણનાર છે પણ કરનાર નથી. અહીં શુભાશુભ વિકાર થાય છે તેને કર્મકૃત કયા, તેથી તે કર્મથી નિપજે છે એમ અર્થ નથી. વિકાર ભાવ તો જીવ પોતે સ્વતંત્રપણે કરે છે, પણ કર્મ નિમિત્તને આધીન થઈ વિકારને કરતો હોવાથી તેને કર્મ કરત કહે છે.
સારો ખુલાસો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇતરત્વ ખુલાસો ન હોય તો સંખ્યમત.
હા, કર્મથી થાય છે.
સંખ્યમત ઈચ કી છે.
આ નિમિત્તને અમે તીર્થી કહે
છે. હા, નિમિત્ત સાપેક્ષ કર્મ કરત કહેવાય. જેમ થવા યોગ અને કરનાર એ જે શબ્દ છે ને, એ નિમિત્ત કરતા ની વાત છે. ઉપાદાન કરતા તો થવાયું પર્યાય નવે તત્વ છે, બંધ તત્વ પોતાથી થાય છે, આત્માથી નહીં પણ પર્યાય થી થાય અશુદ્ધ ઉપાદાન. ત્યારે એને કર્મ નિમિત્ત ઉદયરૂપ તો કર્મકૃત કહેવાય. કરનાર કયો? જૂના કર્મના ઉદયને બંધનો કોઈ પાપનો કરનાર કર્યો, પણ એ નિમિત્ત સાપેક્ષ કરતો છે. એનો અર્થ એમ નથી કે એની પર્યાયમાં વ્યાપીને કરે છે. વ્યાપ્યાપક કયો હોય તો પણ ક્યાં વ્યવહાર સમજવો? નિશ્ચય ન સમજવો. એટલે પર્યાયનો કરતા પર્યાય છે એ એ ઉપાદાનથી થાય છે પર્યાય, એ બરાબર છે.
ભાઈ જૈન દર્શનમાં કેટલું આમ લોજિકલ છે, કોઈ દોષ આવે નહીં. થવા યોગ થાય છે અને કરનારો કર્મ છે, એમાં બધી વાતની જેમ છે એમ સીધી થઈ જાય.
કેમ કે આત્મા એમાં કરનાર નથી, નિમિત્ત કરતા નથી, અને જ્યારે ભેદ ઉત્પન્ન થાય તો નિમિત્તના સંગ વગરનો થાય, સંગ અને અસંગે ભેદ ઉત્પન્ન થાય. કા સદભાવ ને કા ભાવ હોય ત્યારે એ ભેદ ઉત્પન્ન થાય. તો આ નવ પ્રકારના ભેદ પડે છે, એ બધા થવાયો પર્યાય પોતાથી થાય. કરનાર અને કર્મનો, જૂના કર્મનો ઉદય અનુદય બસ એટલું જ, એ નિમિત્ત કરતા છે. અને એનો ખુલાસો પછી ટીકામાં કહ્યું, પોતે ને પર જેનું કારણ છે, પોતે એટલે ક્ષણિક ઉપાદાન નાખ્યું અને પર નિમિત્ત કારણ, એટલે નિમિત્ત નૈમિત એક સંબંધથી ઉત્પન્ન થયેલા નવ તત્વો છે. આત્માથી નવ તત્વો ઉત્પન્ન થતા નથી, કારણ કે નૈમિતિક ભાવ છે, સ્વાભાવિક ભાવ નથી. મોક્ષની પર્યાય પણ વિભાવ છે, સ્વભાવ નથી,
નૈમિતિક છે.
પર્યાય કરતા છે એનું જૂના કર્મ આદિ છે. નિમિત્ત નૈમિત્તિક માં સ્વભાવ જુદો રહે છે. નિમિત્ત નૈમિત્તિકમાં વિભાવનું જ્ઞાન થાય છે, ત્રિકાળ ઉપાદાન ને ક્ષણિક ઉપાદાનમાં સ્વભાવનું ભાન થાય છે. નવે પર્યાય વિભાવ છે, વિશેષ ભાવ, ચારે ભાવ વિભાવ છે ને, કહ્યું છે ને, વિભાવ સ્વભાવ છે. નિમિત્ત નૈમિત્તિકમાં વિભાવનું જ્ઞાન થાય છે, ત્રિકાળ ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન સ્વભાવનું ભાન થાય છે. નૈમિત્તિક શબ્દ ઉડી ગયો,
ક્ષણિક ઉપાદાન ને ત્રિકાળી ઉપાદાન, ઉપાદાન નો સ્વભાવનું જ્ઞાન.
હા,